સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 20/1/2015. વચનામૃત ગઢડા મધ્ય 20. સમાધિ નિષ્ઠને જ્ઞાન શક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના પોષવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઉઢીને તે ઉપર છીંટની રજાએ ઉઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલો ખાચર આદિ હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું, જે હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે, માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ. શા માટે જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જડ ચૈતન્ય રૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે, જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી, માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે, જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું, એવું જે 24 તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વક્રિયા કરવાની સામર્થ્ય આપે છે અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાતે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ના આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સનકાદિક શુકજીના જેવી સિદ્ધ દશા ન પમાય અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીરે કરીને જાય અને લોક અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે પણ જ્ઞાન ઘટતું નથી અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્યાં શ્લોક છે,
યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે.
એ શ્લોકનો એ અર્થ છે, જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે, માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે. તેને દેખીને અણસમજું હોય તે એમ જાણે જે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પછી રજોગુણ તમોગુણમાં તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂજે જે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું, માટે સમાધિવાળો તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને પાછો ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં, અને તપ નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ સંકાદિક શુકજીના જેવી સિદ્ધ ગતિને પણ પામે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 20મું જીતિ થયું.
વચનામૃત ગઢડા મધ્ય 21 મુદ્દાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ફાગણ સુધી પુણ્યમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી, અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રેવા દો ને સર્વે સુરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે. જે આ સર્વ જગત છે તેના કરતા હતા એક ભગવાન છે, અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે, અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી, અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખીઓ રહે એટલું જ ફળ છે, અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કહે સમજો અથવા લાખવાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ સનકાદિક શુકજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે, અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે, અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો, અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા શિવ બૃહસ્પતિ અને પરાશર આદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મ્ય યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. અને તે જ દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાગ માથે બાંધી હતી, અને તે પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે સૃષ્ટિરૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સર્જે છે અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે તે પોતે એ સૃષ્ટિરૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સર્જે છે કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સર્જી આપે છે એ પ્રશ્નનો ઉત્તર કરો પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સર્જતા નથી અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળ પ્રદાતા છે તે જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે કેમ જે કંઠદેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાત્યની એવી સૃષ્ટિ દેખાય આવે જેમ કાંચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાય આવે તેમ કંઠદેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીત દેખાય છે અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ના આવડે અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે અને પરમેશ્વર છે તે તો દેશ કાળ કર્મ માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે પણ સર્વે પરમેશ્વરને આધારે છે જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવ મંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા હવા ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 21મું જે તે થયું
સ્વામીની વાતું પ્રકરણ 6 સર્વદેશી સમજણ
226મી વાત સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આ લોક તો દુઃખરૂપ છે ને જ્યાં કોઈ દુઃખ છે જ નહીં ત્યાં અવતાક દુઃખ ભરાય છે મારાથી કેટલીક જાતના દુઃખ આવી પડે છે તે કહેવાય નહીં પણ શું કરીએ આ લોક જ એવો છે ને વિષયમાં તો કેવળ દુઃખ જ છે વાત 227મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે પાંચાળા દેશમાં એક ગામ છે ત્યાં એક ચારણ હતો તે માનને લીધે તેલનો ડગલો પહેરીને હોકો પીતે પીતે ઊભો ઊભો બળી મૂ તે સૌ કહે પગે ડામણી દ્યો ભાગી જાય નહીં એટલે એ કહે અરે ભાગે શું હાઉ એમને એમ બળી મૂ કહો હવે એમાં થોડું દુઃખ થયું હશે એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે તે જો વિષય આજ મૂકીએ તો મુકાય ને મહિને બે મહિને વર્ષે 100 વર્ષે ને 100 જન્મે પણ જેદી મૂકીએ તેદી મુકાય એમ છે ને મૂક્યા વિના અંતે છૂટકો નથી માટે કલમ મૂકી છે જે વિષયાન વિશ્વત ત્યજ તે માટે ખબરદાર થઈ જવું વાત 228મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે પોષવદી એકમે વાત કરી જે અહીં તો સંત ભેગા સહજાનંદ સ્વામી પોતે બિરાજે છે, પણ કોઈને ખપ નથી.
સદગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે, જાકે શરણે જાય અવિદ્યા નાશ હે. દેહ ગેહ મન દામ અસીકુ દીજીએ, હરહા શ્રીરંગ સબ મત સબ જગ, જોય સોય ગુરુ કીજીએ.
એ આદિ સાખીઓ બોલીને કહ્યું, જે એવા સદગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. તે મળ્યા તો છે, પણ જીવ કોઈ સોંપતું નથી, ને જીવ સોંપ્યા વિના એકાંતિક ભાવને પણ ક્યાંથી પમાય. જીવ સોંપ્યો છે તેટલું જ થયું છે, ને નથી સોંપ્યો તેટલું નથી થયું, ને જ્યારે સોંપશે ત્યારે થશે. ને જેણે જેટલો જીવ સોંપ્યો છે તેટલો જણાય છે, જે આણે આટલો સોંપ્યો છે ને આણે આટલો નથી સોંપ્યો. વાત 229મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે એક જણના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઈને કહ્યું. ત્યારે સૌએ કહ્યું, જે તમે તો અંતર્યામી છો, તેનું નામ લીધું જે ઘનશ્યામદાસજી. તેમ સૌના અંતરનું જણાય છે એમ મર્મે બોલ્યા. વાત 230મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે આ વાત સારું તો પછી રોશો. ઓ, આવા ક્યાંથી મળે? વિષયમાં જોડે એવા તો મળે, પણ તોડે એવા ક્યાંથી મળે? ને હુંમાં સૌને હેત થાય છે, તે શેણે? તો કહે, હું તો જેમ કહે તેમ કરું. આ આમ કહે તો હું કહું હા એમ, આ કહે આમ તો હા એ એમ. કોઈનું મરડું જ નહીં ત્યારે હેત રહે છે, પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીક. ને બીજું તો મરડું નહીં, પણ હા એક ધર્મની કોરનું મરડું, એમાં તો શુદ્ધ વર્તાવ. એક હરિભક્તનું નામ લઈને કહ્યું, જે બહુ સારો હતો, પણ બે એક કુસંગનો પાસ લાગી ગયો હતો. તેને મેં અહીં લાવીને રાખીને બ્રહ્મરૂપ કરીને ધામમાં મોકલી દીધો. વાત 231. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે અહો અમે નાના હતા ત્યારે એ કૂવામાં મોટા પાણા નાખતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય, પણ પાછી લીલ ભેળી થઈ જાય. તેમાં વાતું કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે, ને જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય, એવો જીવનો સ્વભાવ છે. વાત 232મી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ અહીં આવીને બેઠા હોય, ને પછી તે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય, પણ તે ભાવ ફરવા દેવો નહીં. જુઓ ને, સુંદરજી સિતારની દીકરી મોટી થઈ એટલે એના ભાઈને કહે, જે આને મહારાજને પરણાવશું? ત્યારે કહે, અરે બોલમાં બોલમાં. ત્યારે ઓલ્યો કહે, કાં સુતારથી તો આ ભગવાન છે ને? એમ ભક્તમાં ભેદ છે, નિકર ભગવાન તો બેઉ જાણતા હતા. અરે આપણે પણ જો કોઈકની બેન દીકરીને ભગવાન લઈ જાય તો નિશ્ચય ન રહે, એવી હજારો વાતું છે. કેટલીક કહે, એવે સમય ધીરજ રહે ને જાણે જે અહો બહુ લીલા કરી, તે ખરો. એ તો બ્રહ્માને પણ મોહ થઈ ગયો કે ન હોય ન હોય, પરબ્રહ્મ ગોવાળિયો છે એમ કહ્યું. ને શ્રીકૃષ્ણ ઉતર્યા ટાણે સ્તુતિ પણ પોતે જ કરી ગયા હતા, પણ ચરિત્ર જોઈને એવું ન રહ્યું. વાત 233. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે બીજી વાત જુઓ. ઓલ્યો કજ્યો થયો ત્યારે મહારાજ ડોસીના લોગડા ઓઢીને દરબારમાંથી ભાગ્યા, ને બીજે ઠેકાણે કહ્યું, જે મુને ભારામાં બાંધીને કાઢો. એમ કહ્યું ત્યારે શું થયું? શ્રીકૃષ્ણથી જરાસંગ આગળ ભાગ્યા હતા ને, એ તો સુરતા, કાયરતા, હારવું, જીતવું, પારકું, પોતાનું, ભૂખ, તરસ, પક્ષપાત, એવા ચરિત્ર ભગવાનને વિશે રહ્યા છે. વાત 234. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે વડોદરામાં દિવાનજીને એટલું વેર, ને તેના મનમાં એમ, જે જો સ્વામિનારાયણમાં કોઈકના વાંકમાં આવે તો તેને લાજીણા કરીએ. તે સારું તો ત્યાં આવ્યા હતા, પછી સભા થઈ ત્યારે બોલ્યા, જે તમે તો કાઠીનું ખાવો છો માટે વટલ્યા તે ઠીક નહીં. પછી મહારાજ કહે, અમે એ નથી કર્યું. નિકર પણ અમે તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું, પણ તું તો બ્રહ્મ બીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે? એમ શિયાજી મહારાજ પગ દાબે ને ના કહે તો પણ કહ્યું. વાત 235. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભુજમાં સુંદરજી સુતારને કહે અમને સંતાડી મૂકો, નિકર તમને દુઃખ થશે. એમ કહીને સંતાઈ રહ્યા ને જ્યારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું કે અહીં સ્વામિનારાયણ છે? તો કે ના, ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ, હવે ત્યારે એ તે શું ભગવાન નહોતા જાણતા જે એમ કહ્યું, પણ પછી તો ઓલિયાને લાખો માણસ દેખાઈ ગયા એટલે ફોજ પાછી ભાગી ગઈ. ત્યારે જુઓ ઓલું મનુષ્ય ચરિત્ર જે સંતાઈ ગયા અને પાછા દેખાણાને ભય દેખાડ્યો એ દિવ્ય ચરિત્ર એમ છે. જો ધીરજ રાખીએ ને જો જ્ઞાન હોય તો ડગી ન જાય, નિકર ડગી જાય. વાત 236. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક સાધુ રાઘવાનંદ, તે પણ તાડપત્રમાં લખેલ ભાગવત વાંચતા ને આંખમાંથી આંસુ પડતા ને મહાત્મા પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચીંટ્યો લીધો એટલે વિમુક્ત થઈને ભાગી ગયો. જુઓ, એ ત્યારે એને કોઈ વાર ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીટ્યો નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાજે એ તો કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ છે, એની ઉપર વળી શંકાસી આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ને બીજી કસર હોય તો ટળે, પણ આ ખામી ભાંગે નહીં. તે મધ્ય 13 વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું એમ સમજવું તે સારું એવી રૂચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા, એ કરીને સિદ્ધ કરવું. વાત 237. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવને આ લોક ને નાથ જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દ્રઢ નથી થતું. તે તો જો પાક્કો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે એવો વિચાર ક્યારે થશે? તો કહે જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય. તે ઉપર વાત કરી જે એક દી મહારાજ કહે એ ભાઈ કોઈ એક દી આખો ને એક રાત આખી જો મારું અખંડ ભજન કરે તો તેને મારી મૂર્તિ દેખાય. પછી એક ભક્તે એ દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું, તે નિંદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણો. વાત 238. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એકવાર સમયેથી આવ્યા ને મારે વણથળી કાગળ મોકલવો હતો, પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં. પછી રામદાસજીને કહ્યું જે તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો ને જાતે ને આવતે અખંડ ભજન કરજો. પછી એણે એમ કર્યું એટલે એને મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું એમ થાય છે.
તે એકાગ્રેણૈવ મનસા પત્રી લેખ સહેતુ કહ, એ કહ્યું.
એ કહ્યું આ જો અમે એકલા નથી કહેતા, માહી ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે, કોઈ જાણે એકલા કહેતા હશે એમ મર્મ કર્યો.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. બાબરા ગામમાં મધ્યરાત્રિ સુધી શ્રીહરિએ કીર્તન ગવડાવ્યા. સવારે ચાલવાની તૈયારી કરી ત્યારે પુરજનોએ નિયમ ધાર્યા. તેમને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, હવે સંતોનો યોગ રાખજો, યોગ વિના સત્સંગ દ્રઢ થતો નથી. જેમ શેરડી જતન વગર મળતી નથી ને વળી જેમ વિદ્યા ભણ્યા પછી તેનો અભ્યાસ ન રાખે તો તે લુપ્ત થાય છે, તેમ સત્સંગનું નામ બ્રહ્મ વિદ્યા છે, તે આદર વગર પ્રાપ્ત થતી નથી. જેમાં મોક્ષનો અંકુર પ્રગટે છે તેને બ્રહ્મ વિદ્યા વરે છે. બ્રહ્મ વિદ્યા જે પ્રાપ્ત કરે છે તેણે વિદ્યા માત્રને પ્રાપ્ત કરી લીધી. બ્રહ્મ વિદ્યામાં અપાર તેજ છે, તેનાથી પાપ માત્ર દૂર ભાગે છે. જોગ વિના સત્સંગ ન રહાવે, જતન વિન જ્યું ઇક્ષું ન પાવે. વિદ્યા પઢે રખે ન અભ્યાસા, તર્ત વિદ્યાસો હોવે નાસા. બ્રહ્મ વિદ્યા સત્સંગ કો નામા, વિન આદર ન રહે તેહી ઠામા. મોક્ષ અંકુર દેખે જા માહી, બ્રહ્મ વિદ્યાસો રહત તાહી. બ્રહ્મ વિદ્યાકું પાયે જન જેહી, વિદ્યા માત્રહી પાયે તેહી. બ્રહ્મ વિદ્યા મે તેજ અપારા, પાપ માત્ર હોઈ જાવે છારા. શ્રીહરિ કુંડમાં નહાઈને બહાર આવીને બોલ્યા, જીવ માત્ર સમજણ વિના લખ 84ના દુઃખ ભોગવે છે. સંત મળે છે ત્યારે દુઃખના સમુદ્રમાંથી તેને ઉગારે છે. કોઈ અનંત કળાઓ દેખાડે કે આખી ભૂમિ પર રાજ કરે, પણ તેને બુદ્ધિ કહેવાય નહીં. જીવનો ઉદ્ધાર કરે તે જ ખરી બુદ્ધિ છે. પૃથ્વીનું રાજ કરે તે બુદ્ધિશાળી નહીં, પણ આત્મઘાતી છે. સ્વર્ગને પાતાળનું રાજ કરે ને દેવતાના નિયંતા બને, તો પણ તેની બુદ્ધિ માયિક છે. ભગવાન ભજવાની બુદ્ધિ જ્યાં સુધી આવતી નથી, ત્યાં સુધી બધી બુદ્ધિ માયિક છે. એ સંતને અસંત કહે છે ને અસંતને સંત ઠરાવે છે. સંત પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના ભોગ માત્રને ઝેર સમાન જાણે છે. પરમાર્થને માટે કેટલાક લોકો કૂવા, કુંડ, વાવ, વૃક્ષ, નદી, તળાવના ઘાટ, અન્નક્ષેત્ર, ધર્મશાળાઓ વગેરે બંધાવે છે. તે ક્યારેક સત્પુરુષના કામમાં આવી જાય છે ત્યારે તે કૃતાર્થ થઈ જાય છે, અને તે પુણ્ય કરીને ઉત્તમ મનુષ્ય તન પામી પ્રભુનો ભક્ત બને છે, અને અંતે સંસાર તરીને ભગવાનના ધામને પામે છે. કરિયાણામાં રંગોત્સવ પછી શ્રીહરિ કહે, ભગવાન અને સંત બે નિર્બંધ છે, બાકી સર્વે બંધનમાં છે. નિર્બંધનો વિશ્વાસ કરે તો નિર્બંધ થવાય. માયા કરતા જીવ સમર્થ છે, પણ જ્ઞાનના નેત્ર નથી, તેથી સર્વત્ર અંધારું છે. સત્પુરુષ તેને જ્ઞાનરૂપી નેત્ર આપે છે ને અજ્ઞાન અંધકાર દૂર કરે છે. જ્ઞાન નેત્ર મળવાથી તે નિર્બંધ થઈ જાય છે. નિર્બંધ પુરુષ મળ્યા વિના કોટી ઉપાયે પણ મોક્ષ થતો નથી. વળી નિર્બંધ પુરુષ મળે પણ તેના વચનમાં જો વિશ્વાસ ન આવે ને વચન મનાય નહીં, તો પણ મોક્ષ થાય નહીં. નિર્બંધ કો જો કરે વિશ્વાસા, બંધન માત્ર સો કરે ખુલાસા. માયા સે સમર્થ જીવ અપારા, જ્ઞાન નેત્ર બિન ભયો અંધકારા. જ્ઞાન નેત્ર માયા કીએ નાસા, માયા કો એક રહે અભ્યાસા. જ્ઞાન નેત્ર હી પાવે જબહી, નિર્બંધ હોઈ જાવે તબહી. નિર્બંધ મિલે બિન મોક્ષ ન હોઈ, કોટી ઉપાય કરે ઓર કોઈ. નિર્બંધ કો વિશ્વાસ ન હોઈ, તાકે વચન ન લે માની સોઈ.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સર્વોત્તમ સિદ્ધિ, સર્વોત્તમ પાપ પ્રાપ્તિ, સર્વોત્તમ આનંદ, સર્વોત્તમ ઐશ્વર્ય, સર્વોત્તમ સુખ, સર્વોત્તમ મૂર્તિનો સંબંધ એક જ ગુણમાં સમાયેલો છે, તે છે દાસત્વ. દોયલું થાવ હરિદાસ રે સંતો, દોયલું થાવ. દોયલું એટલે દુર્લભ, દુર્લભ એટલે અતિ કઠણ. આજે ખૂબ સુગમ છે. એક સરસ એક જ વાતનો વિચાર 24 કલાક કરું. બુદ્ધિપ્રધાન વ્યક્તિ સહજ દાસ ન થઈ શકે. વિશ્વાસુ અને સરળ પ્રકૃતિ વાળો સેવક તરત દાસ થાય. અમારું વધારે પડતું હાલે, ન હલાવવું હોય તો હાલે, એવું બેઠું હોય તો અમથું અમથું હાલે. એને કહેવાય ને જવું પડે કે એને કહીએ તું બંધ કર, બેસ બેસ બેસ, પણ તોય ભાગી જ જાય. એક વિચારમાં હું રહેતો, એક જ દાસત્વ ભક્તિ આજે ખૂબ સહેલી છે. ખૂબ વિચારમાં શું રહેતો, મારા હૈયા તરફ હું જોઉં ત્યારે આપણને ખબર પડે કે આપણામાં બરકત નથી, પૂરું થઈ ગયું. આપનામાં કાંઈ બરકત નથી, એવું સ્પષ્ટ દેખાય એટલે મને કહી દો કે હવે તું શાંતિ રાખે, તારામાં બરકત છે ને એને તારે પટેલ થવું છે. એથી એક પોઝિટિવ વાત શું કે અનંત બ્રહ્માંડનો આધાર માઇક જેને લઈને બોલે છે, માઇક જેને લઈને ટેપ કરે છે, આંખ જેને લઈને જુએ છે, પંખો જેને લઈને અધ્ધર રહ્યો છે, ઝાડ જેને લઈને પવન આપે છે અધ્ધર રહ્યું છે, સૂર્ય ચંદ્ર તારાઓ પ્રકાશ આપે છે અધ્ધર રહ્યા છે, વ્યક્તિ પશુ પ્રાણી બધાની ચેતન ક્રિયાઓ જેને લઈને સહજ છે, એવા દેવતાઓ એવા વિરાટ નારાયણો એવા પ્રધાન પુરુષો એવા અનંત અનંત એવા અક્ષર મુક્તો સહિત જેના સુખે સુખ્યા છે, જેને લઈને ચેતન છે, જે સર્વના આધાર છે એવા યોગીજી મહારાજ એક બે પૈસાના હરિભગત, બે પૈસાનો માનવ ક્ષુદ્ર જંતુ એને હાથ જોડે એ તો ઠીક છે, અને દંડવત કરે એ તો ઠીક છે, એની રીતે વર્તે એટલે શું કેટલું દાસત્વ છે, હાથ જોડે જોડી શકે નહીં અને હાથ જોડે દંડવત કરે, હાથ જોડવા એના કરતા દંડવત કરવા અઘરો, અને દંડવત કરવા એના કરતા એના ગમતા મળતું અઘરો, એ હાથ બી જોડતા એ દંડવત બી કરતા, દંડવત કર્યા પછી એ સહન બી કરતા, સહન કરીને પ્રેમ બી કરતા, અને હેત કર્યા પછી બી એના ગમતા વર્તવા, પાંચ પેજ પડી ગયા. જેને કોઈની પડી જ નથી, જેને લઈને અનંતનો આધાર છે. માનવી અનંતમાં કેટલો, હું વિચાર કરું બેઠો ખૂનામ મારી થાલે એટલે કલાકોના કલાકો દોડે, એટલી દોડે એટલી દોડે, પછી એને બંધ રાખું, બંધ કર ખાવા જવાનું છું, પછી એ બંધ થાય, એટલું બધું એનાલિસિસ સહજ થાય, કેવું ન પડે, બુદ્ધિ પ્રધાન જંગ. અનંત બ્રહ્માંડ છે, કેટલા બ્રહ્માંડ છે સાંભળી લેજે, અનંત બ્રહ્માંડ, બધા કાન ઉઘાડા રાખજો, બ્રહ્માંડો અનંત, બરોબર, 3.5 કરોડ રૂવાડ અક્ષર બ્રહ્મ, અનંત બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે, બરોબર, એક એક બ્રહ્માંડમાં અનંત જીવ, 33 કોટી દેવતાઓ બાજુ, ગોલોક વૈકુંઠના હરિભક્તો બાજુ, એટલા હશે ને બધા ગોલોક વૈકુંઠ નહીં હોય, એ અનંત ગોલોકના, અનંત વૈકુંઠના, અનંત બધા બીજા દેવતાઓ, પછી અનંત જીવ, અનંત જીવમાં આપણે એક, આપણી હેસિયત છે અક્ષર બ્રહ્માગર કોણ, ફરી સમજાવું, અનંત બ્રહ્માંડ એટલે કઈ નંબર તો અનંત મેટર ઓવર, 2-5 હજાર નહીં, 2-5 અબજ નહીં, 2-5 અખર્વ નિખર્વ નહીં, અનંત બ્રહ્માંડ પૂરું થઈ ગયું, તમે જેટલા આંકડા છે જેટલા એકડા ઉપર મીડા મૂકો તેથી પર અનંત એટલે અનંત, અનંત બ્રહ્માંડ છે. 3.5 કરોડ રૂવાડ અક્ષર બ્રહ્મના, જેમાં આપણા 3.5 કરોડ રૂવાડ અક્ષર બ્રહ્મ, એ પ્રમાણેનું જ બોડી, ટોટલ બોડી 3.5 કરોડ રૂવાડા, અનંત બ્રહ્માંડ, અનંત ગોલોકના મુક્તો, અનંત વૈકુંઠના મુક્તો, અનંત 33 કોટી દેવતાઓ બધા છે, એમાં આ પૃથ્વી પર મૃત્યુ લોકમાં આવનાર અનંત જીવ કેટલા જીવ છે, તમારા હરિધમ્મ કેટલા છે, ગણાય જ નહીં, હરિધમ્મ સોખડા બાજુમાં રાખો, વાસના બાજુમાં રાખો, ગુજરાત બાજુમાં રાખો, ઇન્ડિયા બાજુમાં રાખો, અહીં કેટલા જીવ છે, અનંત, અહીંયાથી જીવ ગણાય એવા નથી, એમાં ના આપણે એક યોગી માની દ્રષ્ટિએ એકનો નંબર કેટલો છે, વિચારવાની બુદ્ધિને થોડા વિચારમાં લઈ જાઓ, આપણે હેતનું અંગ નથી રાખવું, કઈ કોઈ અંગ જ નહીં રાખવું, બુદ્ધિને થોડા વિચારમાં લઈ જાઓ કે યોગીજી મહારાજની સનાતન શક્તિ, સનાતન ઐશ્વર્ય, સનાતન પોતાના સ્વરૂપની આગળ માનવ ક્ષુદ્ર જંતુની હેસિયત કેટલી, પ્રશ્ન આટલો છે, કાંઈ નહીં, કાંઈ નહીં.
આત્મીય સમાજની જય જય જય.